તારીખ 27/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 347 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 753
347 પાનું 323 આત્મ સ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે અમારા પ્રણામ પહોંચે. સુભાષભાઈને એમણે હૃદયમાં સ્થાન આપ્યું છે અને તે પણ આત્માના હૃદયમાં, શરીરના હૃદયમાં નહીં. તમે અમારા આત્મ સ્વરૂપે હૃદયરૂપ છો એમ લખ્યું છે. અને અમારા વિશ્રામનું ઠેકાણું છો, વિશ્રામની મૂર્તિ લખ્યું છે. એટલો બધો એમને સુભાષભાઈ ઉપરનો જે ભાવ છે પોતાનો, એ કેટલો વિશિષ્ટ પ્રકારનો ભાવ છે એ પ્રદર્શિત કર્યો છે. અત્રે ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે, એટલે સમાધિની મુખ્યતા છે, સમાધિ પરિણામની મુખ્યતા છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. સ્વસ્થ એટલે જાગ્રત, શું કહે કે આ બાજુ આત્મદશામાં શાંતિ સમાધિ રહે છે મુખ્યપણે, સાથે સાથે બાહ્ય ઉપાધિ પણ ઘણી છે વિશેષપણે, એટલે વધારે પ્રમાણમાં છે. અને એ પ્રકારનો ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે, એટલે એ ઉદયની પ્રવૃત્તિમાં જાગૃતિ વિશેષ રાખવી પડે છે. કેમ કે ઉદય જરા બળવાન થાય છે, જોરથી આવે છે ઉદય. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. શું થયું છે? કર્ણાનુયુગનો વિષય છે થોડો. પૂર્વે બાંધેલા કર્મની અમુક સ્થિતિ હોય છે, એ સ્થિતિ પ્રમાણે તેનો ઉદય આવે. સ્થિતિ પૂરી થવાની હોય ત્યારે ઉદયમાં આવે, ત્યાં સુધી સત્તામાં પડ્યા રહીએ. હવે જ્યારે કોઈ જીવનો આત્મિક પુરુષાર્થ વધે ત્યારે એ સ્થિતિ ટૂંકાઈ જાય અને વહેલા ઉદયમાં આવે, આવું બને છે. એટલે એમ કહે છે કે જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે, એટલે ઘણા કાળે જે ઉદય આવવાના હતા તેથી થોડા કાળે પ્રાપ્ત થાય એ પરિણામ. જ્યારે ઉદય આવે ત્યારે અમે પુરુષાર્થ કરી અને એ પુરુષાર્થથી અમે એ કર્મને નિષ્ફળ કરત, પણ એના બદલે એ જલ્દી ઉદયમાં આવવા માંડ્યા. તો જે પરિણામ ઘણા કાળે આવવાનું હતું એ પરિણામ થોડા કાળમાં આવી ગયું, આવી જાય ઘણા કાળમાં. તો તે પરિણામ થોડા કાળ માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે, એટલે જોરથી ઉદય આવે છે. એટલે એનો જથ્થો પણ વધી જાય ઉદયનો, એની સ્થિતિ પણ જે લાંબા કાળની હતી એ થોડા કાળની થઈ જાય. એટલે ઉદય જોઈને એ પોતે એ જ્ઞાનમાં આવે છે એમને વાત કે આજે લાંબા કાળે કર્મો ઉદયમાં આવીને જે સ્થિતિ અમારી શુદ્ધિની થવાની હતી, પરિણામ તો એ આવવાનું હતું કે અમારો આત્મામાં વિશેષ શુદ્ધિ થવાની હતી, એ હવે થોડા કાળમાં શુદ્ધિ થવા માટે આ ઉદય તરત આવ્યો અને જોરથી આવ્યો. જો દ્રષ્ટિકોણ આખો બદલાય છે ત્યારે જ્ઞાન દ્રષ્ટિએ કેવી રીતે સમાધાન આવે છે અને જ્ઞાન દ્રષ્ટિ ન હોય તો અજ્ઞાન દ્રષ્ટિએ કેવી રીતે આકુરતા વધી જાય. તો ઉદય આકરો આવે ત્યારે પરિણામ બગડે, અરે રે આવો ઉદય આવ્યો, અરે રે મારે આવો ઉદય. આ તો કે સારું થયું, જોરથી ઉદય આવ્યો ને, જોરથી પુરસાદ ચાલશે અમારો, સહેજ જ ચાલી જાય, કરવો ન પડે. અને જે શુદ્ધિ પહેલા પછી થવાની હતી અત્યારે થઈ જાય છે, તો સારું થયું, બહુ સારું થયું, આપણને લાભનું કારણ છે. એટલે જે ઉદયમાં સામાન્ય જીવ અથવા અજ્ઞાની જીવ પોતાને નવું કર્મ, વધારે ખરાબ નવું કર્મ બાંધે, એ જ ઉદયમાં, એવા જ પ્રકારના ઉદયમાં જ્ઞાની પુરુષ વધારે આત્મશુદ્ધિ કરે. એટલે બીજાને જે નુકસાનનું કારણ થાય એમને લાભનું કારણ થાય, આખી ઉલટી સુલટી પરિસ્થિતિ બને છે. કેમ કે જ્ઞાન યથાર્થ જ્ઞાન છે, સમ્ય જ્ઞાન છે, માટે. એટલે સમ્ય જ્ઞાનનું આ લક્ષણ છે એમ પણ અહીંથી સ્પષ્ટ થાય છે. તમારા ઘણા પત્રો પત્તા અમને પહોંચ્યા છે, તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરીને ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે, ક્ષમા માગી છે. કેમ કે તમારા ઘણા પત્રોને પુરસ્કાર મળ્યા છતાં અને એમાંનું ઘણું ખરું વાંચ્યા છતાં પણ ઉત્તર લખવામાં આવી શક્યો નથી. એક તો કારણ, બહારમાં કામની ભીડ વધારે હતી અને એ ભીડની સામે એમના પુરુષાર્થની પ્રવૃત્તિ એથી વધારે હતી. કામની ભીડ હતી ને કામ નહોતા કરતા એમ નથી, કામની ભીડમાં ઉદયની વચ્ચે રહીને ઉદયનો સંબંધ તોડતા હતા. ઉદયનો સંબંધ જ્ઞાન દશામાં અનુદય ભાવે તૂટે છે. કેવા ભાવે તૂટે છે? અનુદય ભાવે તૂટે છે. એટલે એ ઉદય એમને અનુદય ભાવ વધારે વિશિષ્ટ પ્રકારે થવામાં નિમિત્ત પડતો હતો. અને એ પ્રકારની એમની અંતર બાહ્ય પ્રવૃત્તિને લઈને બહારમાં કામ કરે, અંદરમાં પુરુષાર્થ ચાલે, કામ કરવામાં પણ સમય જાય, પુરુષાર્થ કરવામાં પણ સમય જાય, અને બંનેમાં જે પ્રકારે સમય અને શક્તિનું રોકાણ થાય, પછી ઉત્તર પત્રોના ઉત્તર લખવાની પરિસ્થિતિ રહીએ નહીં. જો કેવળ બાહ્ય પ્રવૃત્તિથી ઉત્તર ન લખતા હોત તો એ ક્ષમા આપવા યોગ્ય છે, એમ ન લખત. આપને ઉત્તર ન લખાણો તે ક્ષમા આપવા યોગ્ય છે એવું ન લખત. કેમ કે તો મારો અપરાધ છે, મને મને હું ક્ષમાને પાત્ર છું, હું તો અપરાધને પાત્ર છું, તમારા ઠપકાને પાત્ર છું, એમ લખ. પણ પોતે એ વખતે પણ આત્મકાર્યમાં લાગેલા રહેતા હતા અને તેથી ઉત્તર નહોતો લખાતો, તેથી એમનો ઉત્તર લખવામાં ઉપયોગ નહોતો ચાલતો. અને એ પારમાર્થિક કારણ હોવાને લીધે એ ક્ષમાને યોગ્ય છે. ઉત્તર ન મળે તો પણ ક્ષમાને યોગ્ય છે. એમના જ્ઞાનમાં એ વાત પણ સ્પષ્ટ હતી કે હું આ જ્ઞાન વાર્તાના ઉત્તરો લખું તો એમને લાભનું કારણ થાય, એ વાત પણ પોતે નહોતા સમજતા એવું કઈ નહોતું. એ વાત બરાબર સમજતા હોવા છતાં પણ ઉત્તર નહોતો લખાતો, એટલે એમ કહ્યું કે મારે ક્ષમા માગવી પડે છે અને ક્ષમા આપવા યોગ્ય છું, એટલા માટે કે હું પારમાર્થિક પ્રવૃત્તિમાં લાગેલો છું માટે ક્ષમા આપવા યોગ્ય છે. એવી રીતે વાત છે આખી. તે પત્રોમાં કોઈ કોઈ વ્યવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, એટલે એમણે સોભાગભાઈ પોતાના વ્યવહાર સંબંધીની વાતો લખી છે, વ્યાપાર સંબંધીની વાતો લખી છે. એમણે જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેવું બનવું વિકટ છે, ત્યાં અમારો ઉપયોગ નથી ચાલતો. ઉદયની અમારા ઉદયની ઝંઝટમાં અમે ફસાતા નથી તો તમારા ઉદયની ઝંઝટમાં અમે ક્યાં ઉપયોગને ફસાવીએ એમ કે છે. એટલે એ તો બનવું જ બહુ કઠણ છે, અમારાથી બની શકે એવું જ નથી. એમ અમારા ઉદયમાં પણ અમે એટલું ધ્યાન નથી દઈ શકતા, ઉપર છેલ્લા ઉપયોગથી કામ કરીએ છીએ તો તમારા ઉપયોગમાં તમારા ઉદયમાં અમારો ઉપયોગ ક્યાંથી લાગે, એ તો લાગી શકે એવી પરિસ્થિતિ જ નથી. એનું કારણ છે કે એ પોતાના પરિણામ લખતા હતા, ભલે પરિણામની અંદર પોતાને આકુળતા થતી હતી, પોતાને અપરાધ થતો હતો, પણ એ બધું બતાવી દેતા હતા, એ છુપાવતા નહોતા. એ એમની યોગ્યતાની વિશિષ્ટતા હતી. હું અનુમાન કરું છું એક વાતનું કે એમણે એક એવો નિર્ણય કદાચ કરી લીધો હોય કે મારે મારા પરિણામની કિતાબ મારા પ્રભુ પાસે ખુલ્લી રાખવી, કાંઈ પણ છુપાવવું નહીં, જ્યારે જેવા જેવા પરિણામ થાય ને એમને બતાવી દેવા, તો મારા રોગની દવા સરખી થશે. જેમ ડાક્ટર પાસે કોઈ રોગ હંતાડે તો એ ડાક્ટર સરખી દવા કેવી રીતે કરે, અને પૂરેપૂરું બયાન કરે તો એને બરાબર દવા આપવાની ખબર પડે. એટલે એમને પોતાના પરિણામ, કેમકે લગભગ રોજ એ પત્રો લખતા હતા, રોજ પોતાના પરિણામ લખી નાખતા હતા. એ એમની સરળતા પણ હતી, આત્મીયતા પણ હતી, નમ્રતા પણ હતી, અને પોતાના આત્મકલ્યાણની સૂઝ હતી એમાં. અને એથી વધારે વાત લઈએ તો એક સારી વાત એ હતી કે ગુણ દ્રષ્ટિ એ પ્રકારે કેળવતા હતા. કેવી રીતે? કે જીવ પોતાના દૂષિત પરિણામોને ગુપ્ત ક્યારે રાખે, છુપાવે ક્યારે? દોષ દ્રષ્ટિ હોવાને લીધે, બીજાના દોષ જોવા અને પોતાના દોષ છુપાવવા, એ દોષ દ્રષ્ટિની પ્રવૃત્તિ છે. બીજાના ગુણ જોવા અને પોતાના દોષ પ્રગટ કરવા એ ગુણ દ્રષ્ટિની પ્રવૃત્તિ છે. પોતાના દોષ જોવા અને પોતાના ગુણ પ્રગટ કરવા, એટલે પોતાના સારા પરિણામની જ વાત કરવી, પ્રદર્શિત કરવામાં, તે દોષ દ્રષ્ટિની પ્રવૃત્તિ છે. અને પોતાના દોષ પ્રગટ કરવા અને બીજાના દોષને ઢાંકવા અથવા ગુણ જોવા, તે ગુણ દ્રષ્ટિની પ્રવૃત્તિ છે. એ સિદ્ધાંત અનુસાર સૌભાગભાઈના પરિણમનનો આપણે વિચાર કરીએ તો એમની દોષ દ્રષ્ટિ ઘણી ઘટી ગઈ હતી. અને ગુણ દ્રષ્ટિ કેળવવા માટે એ પોતાના પરિણામ દોષિત પરિણામો પણ પોતાના સ્ત્રી ગુરુ પાસે વ્યક્ત કરતા હતા, પ્રગટ કરતા હતા કે આજે આમ થયું, આજે આમ થયું, મને આજે આમ થયું, મને આવી ચિંતા થઈ, મને આવી ચિંતા થઈ, વેપારમાં આમ થયું એટલે મને આવા ભાવ થયા, મને આમ થયું એટલે આવા ભાવ થયા, બધું લખી નાખતા હતા. એ એમનું સરળપણું અથવા નિષ્કપટપણું છે એમ પ્રસિદ્ધ થાય છે. એ સરળતા, નમ્રતા, આત્મીયતા આ બધું એમાંથી સ્પષ્ટ થાય છે. કૃપાળુદેવ પોતાના પરિણામ લખી નાખે છે, તમે લખો છો પણ અમારો તો ઉપયોગ ચાલતો નથી એવી બાબતમાં. એટલી બાબતમાં તમને કાંઈ તમારે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ એમ કઈ નથી કહેતા. બહુ બહુ તો એમ કે તમારે ઉપાધિ ન કરવી. ઉપાધિ મમત્વને લઈને થાય છે અને મમત્વ છોડાવવા માટે ઉદય આવ્યો છે એમ સમજી તમે મમત્વનો ત્યાગ કરો એટલે ઉપાધિ આપોઆપ જશે. મમત્વ છોડો એટલે ઉપાધિ જાય. ઉપાધિ કોને લઈને છે? મમત્વને લઈને. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી અને તમારી વ્યવહારિક બાબતમાં અમને કાંઈ સલાહ સૂચના આપવાનું સૂચતું નથી. અમારો ઉપયોગ જ ચાલે એવું નથી. એમાં શું છે, મોટાભાગે તો જે અણસમજ્યું હોય એ પોતાની મુશ્કેલીની રજૂઆત કરે અને કંઈ અપેક્ષા રાખે દૂર થાય એવી. સુભાગભાઈ તો ખાલી પોતાના પરિણામ રજૂ કરતા હતા, અપેક્ષા વર્તી નહોતી. દિન દિન માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દિન દિન પણ નહીં કરીએ એવું એમનો અભિપ્રાય હતો. એટલે એ ખાલી પોતાના પરિણામ બતાવતા હતા. ત્યારે સામાન્ય માણસ તો શું કરે કે એની મુશ્કેલી એટલા માટે બતાવે કે એમાંથી કંઈ મુશ્કેલી ઓછી થાય એવું કંઈ સામેથી અપેક્ષા રાખે. એ પ્રકાર એમનો નહોતો. ગયા પરમ દિવસે લખેલા પત્ર માં જે ગંભીર આશય લેખા છે તે વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજ સહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટ ક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવિત્ર જેટલો તમારો ભક્તિભાવ છે. માવિત્ર એટલે માના જણ્યા ભાઈ હોય એને માવિત્ર કહેવાય. તે પ્રકારની યાચનામાં એને પ્રથમ જણાવ્યું છે તે યાચના તો કોઈ પણ નિકટ ભવિને કરવી ઘટે જ નહીં અને અલ્પ માત્ર હોય તો પણ તે મૂળથી છેદવી ઘટે, કેમ કે લોકોત્તર મિથ્યાત્વનો તે સબળ બીજ છે એવો તીર્થંકર આદિનો નિશ્ચય છે. તે અમને તો સ્વપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે.
હા
એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે, એટલે એ બાબતમાં એમણે લખ્યું છે કે આ બિલકુલ ન કરાય. એક તો કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયને, અને બીજી જાતના કંઈ વેપાર રોજગાર આદિની કે અમને કોઈ વેપાર સુજાડો તો એ કરી લઈએ. બેમાંથી એકે યાચના અમારી પાસે થાય તે તમારા આત્મહિતનું કારણ રોજનાર અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય. તમે અપેક્ષા રાખો તો મલિનતા વધી જાય તમારી, કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે ભૂમિ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય એમાં કાંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તે ધીરજથી વેદવું જોઈએ તેમ ન બને તો પણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ, એ તમને સર્વાંગ યોગ્ય છે. અને તમને તેવી સ્થિતિમાં જોવાની જેટલી મારી ઈચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે તે પત્રથી કે વચનથી અમારી અમારાથી જણાવી શકાય એવું નથી, પણ પૂર્વના કોઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે. તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી એટલે સિદ્ધિ સિદ્ધિ યોગની, તે તો નિકટ ભવિને કરવી ઘટે નહીં, અલ્પ માત્ર હોય તો મૂળથી એને છેદવી ઘટે, કેમ કે તે લોકોત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે અથવા ગ્રહિત મિથ્યાત્વ જેને કહેવાય એવો તીર્થંકર આદિનો નિશ્ચય છે. તે અમને તો સ્વપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમ કે તે પણ અમને પરિશ્રમનો હેતુ છે. અમને પરિશ્રમ તમે અમને પરિશ્રમ કરાવો છો એ ન થયું. હા, અમને વ્યવહારનો પરિશ્રમ આપીને વ્યવહાર નિભાવવો એ આ જીવની સદવૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે, કેમ કે અમારા અર્થે પરિશ્રમ વિથી તમારે વ્યવહાર ચલાવી દેવો પડતો હોય તો તેમ તે તમને હિતકારી છે. તમે નાની માટે કાંઈ કરતા હોય તો હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી. અમને તો કાંઈ એમ લાગે લાગતું વળગતું નથી, એટલે કાંઈ અમને એ નિમિત્ત ખરાબ નહીં કરે, કેમ કે અમારી અપેક્ષા પ્રતિ નથી. એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે જ્યાં સુધી અમારે પરિગ્રહ આદિનું લેવું દેવું થાય એવો વ્યવહાર ઉદયમાં હોય એટલે વેપાર હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું, કોઈની પાસેથી કાંઈ લેવું નહીં પણ જાતે જ કરવું, કેમ કે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્ભવ થવી સંભવે. કદાપી અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એવો છે કે જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામાજીવને વિષમતા ઉદ્ભવ ન થાય અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વૃત્તિ પરમ પુરુષોના માર્ગનો નાશ ન કરે એ આદિ વિચાર પણ વિચાર પર મારું ચિત્ત રહે છે, તો પછી જેનું અમારાથી પરમાર્થ બળ કે ચિત્ત સુધી પણ ઓછું હોય તેણે તો જરૂર તે માર્ગના બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે. અને તમ જેવા મુમુક્ષુ પુરુષે તો અવશ્ય તેમ વર્તવું ઘટે છે, કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુઓને હિત અહિતનું કારણ થઈ શકે છે. કેમ પ્રાણ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે એવો અમારો વિચાર, તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતા પણ મટતો નથી, પણ સામો વધારે બળવાન થાય છે. આ વિષય પરત્વે તમને વિશેષ કારણો આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે અને તે થશે એમ અમને નિશ્ચય છે કે તમે અમે જે નિશ્ચય કરાવવા માગીએ છીએ એવો નિશ્ચય જરૂર તમને થશે. આ પ્રમાણે તમારા અને બીજા મુમુક્ષુ જીવના હિતના અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારો પોતાનો મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતો નહોતો, પણ તમારા આત્માને કંઈક અમે દુભાવા જેવું લખ્યું છે ત્યારે તે લખવો ઘટારદ ગણીને લખ્યો છે તે આ પ્રમાણે છે કે જ્યાં સુધી પરિગ્રહનું લેવું દેવું થાય એવો વ્યવહાર મને ઉદયમાં હોય એટલે હું વેપારમાં આવું ત્યાં સુધી. જો કોઈ પણ નિષ્કામ મોક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપા યોગની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાયની તેની સેવા ચાકરી થઈ શકે, જો તે દ્રવ્યાદિ પદાર્થ એટલે પૈસા આપીને પણ કરવી, કેમ કે એવો માર્ગ ઋષભાદિ મહાપુરુષની ગુણ નિષ્પન્નતા અર્થે ગણ્યો છે. તે અમારા અંગના વિચારનો છે, અંદરના વિચારનો છે, અને તેવી આચરણા સત્પુરુષને નિષેધ નથી પણ કોઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામાજીવને પરમાર્થનો રોધ કરનાર તે વિષય કે તેવા ચાકરી તે સેવા ચાકરી થતા હોય તો તેને સત્પુરુષે પણ ઉપસમાવવા જોઈએ. બહુ ક્લિયર કટ વાત છે. એટલે તમારી સેવા ચાકરી ન કરવી એવો અમારો કોઈ અંગત અભિપ્રાય નથી. તમારો શું, કોઈ પણ પાત્ર મુમુક્ષુ માટે અમે સેવા આપવા તૈયાર છીએ, શું પણ એને નુકસાન થાય તો ન કરીએ, એને લાભ થતો હોય તો કરીએ, અને કરીએ કેવી રીતે એને જણાવ્યા સિવાય કરીએ, નહીતર તો એ કાંઈ અમારી સેવા ચાકરી લઈએ નહીં, છુપી રીતે કરી દઈએ એમ કે છે. શું એટલે સંક્ષેપમાં તમારા માટે પણ અમે જે વર્તન કરીએ છીએ તમારા હિતને અર્થે કરીએ છીએ એ કહેવાની જરૂર નથી. અંદરનો અભિપ્રાય જુદો છે, એમ છતાં બહારમાં તમારા હિતના માટે અમે આમ વર્તીએ છીએ, અમારા અભિપ્રાયથી ફેરફાર રીતે વર્તીએ છીએ. બહુ વિચક્ષણ હતા પોતાની, બહુ વિચક્ષણ પુરુષ હતા, અંદાજ કાઢવો મુશ્કેલ પડે. એટલે મુમુક્ષુને માર્ગદર્શન દેવામાં બહુ ઊંડું જ્ઞાન હતું એમની પાસે, બહુ ઊંડું જ્ઞાન હતું. હાલ અત્રે ચાલુ પત્રમાં અમે વ્યવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, કેમકે કામની ભીડ ઘણી છે એટલે કામ તો ઘણું કરવું પડે છે, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ. મન દઈએ છીએ એટલે શું કે કામની જે વ્યવસ્થા છે એ બરાબર મેનેજ કરીએ છીએ, તથાપિ મન વ્યવહારમાં ચોંટતું નથી. મન દેવા જઈએ છીએ તો પણ એ મન ચોંટતું નથી, એનો અર્થ શું છે કે રૂચિથી કોઈ મન નથી લાગતો. ઉપયોગ દેવો પડે છે, મનને ઉપયોગ કેવો પડે છે, પણ ઉપયોગ ચોંટતો નથી. ચોંટે ક્યારે? કોઈ પણ વ્યાપારિક કામમાં ઉપયોગ ક્યારે ચોંટે? કે લાભ નુકસાનનો અભિપ્રાય હોય ત્યારે, અથવા પોતાપણાનો અભિપ્રાય હોય, મમત્વ હોય ત્યારે મન ચોંટી જાય. ત્યાં એમને લાભ નુકસાન એ પોતાનો લાભ નુકસાન નહોતો, એટલે ઉપયોગ નહોતો ચોંટતો. આ તો ગયા ભવનું કરજ ચૂકવીએ છીએ એ ચૂકવી દેવું જોઈએ, એ ચૂકવી દઈએ છીએ, બાકી અમારે હિંગ કે ફટકડી કાંઈ લેવા દેવા નથી. મન દઈએ છીએ તો પણ મન ચોંટતું નથી, પોતાને વિશે જ રહે છે. મન છે એ પાછું પડે છે, મન આત્મા બાજુ ખેંચાય છે, ઉપયોગ આત્મા બાજુ ખેંચાય છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપ રહે છે. એટલે જે કામ કરવું પડે છે એનો બોજો પણ ઘણો લાગે છે, કેમકે એ આકુળતાનો બોજો લાગે છે. એટલો જાય, ઉપયોગ દેવો પડે એટલી આકુળતા થાય, ને આકુળતાનો બોજો લાગ્યા વગર રહે નહીં. જે શુદ્ધ જ્ઞાન છે એ રૂના પોલ જેવું છે, શુદ્ધ જ્ઞાન છે ને એ રૂના પોલ જેવું છે, અને ઉપાધિરૂપ જે સાથે પરિણામ છે ઉદયના એ પોલ ઉપર જેમ કોઈ ઓલો વજનદાર લોઢાનું વજન મૂકી દો ને દબાય એવો બોજો છે, જ્ઞાન ઉપરનો એ બોજો છે. જ્ઞાન હળવું ફૂલ છે, એ જ્ઞાન છે ને, શુદ્ધ જ્ઞાન છે, હળવું ફૂલ છે જ્ઞાતા દ્રષ્ટાપણે. ઉપાધિ છે, એ ઉપાધિનો અંશ છે, એ એક જ આત્મામાં એક બીજા ગુણનું પરિણામ હોવાથી એ જ્ઞાનમાં બોજારૂપ લાગે છે. ઉપાધિ ભાવ જ બોજારૂપ લાગે છે, વજન જણાવતો એવી સ્થિતિ હોય છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષમ કાળ છે, અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવું જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. શું કે છે, આખો લોક એટલે જગતના બધા જીવો, એમાં દેવલોકના દેવો આવી ગયા, મનુષ્યમાં પણ જે સુખી ગણાતા રાજા મહારાજા શેઠિયા શ્રીમંત એ બધા આવી ગયા, બીજા તો બધા દુઃખી છે જ, પણ લોકો જેને સુખી માને છે એ બધા આવી ગયા. તિર્યંચો અને નારકી તો પ્રત્યક્ષ દુઃખી છે. એ આખો લોક અત્યારેની ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે, જ્ઞાનની જ્ઞાનીની દ્રષ્ટિએ એમ માનવામાં આવ્યું છે, અને એ સત્ય છે. કેમ કે બધા આકુલતામાં શેકાય છે બધા, અને તેમાં પણ આ વર્તે છે એટલે અત્યારે જે ચાલુ કાળ છે તો મહાદુષમ કાળ છે, અને સર્વકાળે અને સર્વ પ્રકારે કોઈ પણ જીવને વિશ્રાંતિનું કારણ એવો જે સત્સંગને કર્તવ્યરૂપ એવો સત્સંગ, કરવા યોગ્ય એવો જે શ્રી સત્સંગ એમ લખ્યું છે, તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. સર્વકાળે સર્વ પ્રકારે દુર્લભ છે ને, દુર્લભ છે તો આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. બહુ સ્પષ્ટ હકીકત એમણે એક લખી છે, અને એ હકીકતનો પરમાર્થ એવો છે કે યથાર્થ સત્સંગ બહુ દુર્લભ છે. કોઈ શાસ્ત્ર નું વાંચના થતી હોય, તત્વજ્ઞાનની ચર્ચા થતી હોય, કે ઘણા માણસો કે થોડા માણસો ભેગા થતા હોય, તેથી સત્સંગ યથાર્થ છે એવું નથી. અને સત્શાસ્ત્ર રાખતા હોય તેથી યથાર્થ સત્સંગ છે એવું પણ નથી. યથાર્થ સત્સંગ તે છે કે જેમાં સિદ્ધાંતની સરળતાથી ચર્ચા થાય, તે સિદ્ધાંત ચાર અનુયોગમાંથી કોઈ પણ અનુયોગ ના હો કે એ સિવાય અધ્યાત્મના કોઈ સિદ્ધાંતો હોય, તે આત્માને પારમાર્થિક પ્રયોજન રીતે કયા દ્રષ્ટિકોણથી ઉપયોગી છે અને વર્તમાન મુમુક્ષુ ભૂમિકામાં એનું પ્રયોજન કેવી રીતે લાગુ થાય છે, અને આ જીવ જ્યાંથી ઊભો છે ત્યાંથી એક કદમ કેવી રીતે નિકટની દશામાં પ્રાપ્ત કરે, ઉપરની નિકટની દશા પ્રાપ્ત કરે, એવી એકદમ પ્રયોજનભૂત ચર્ચાઓ થતી હોય તો તે યથાર્થ સત્સંગ છે, નહીતર શાસ્ત્રની વાતો અલબત્ત સારી જ હોય છે અને સારી વાતો સારી લાગે એ બહુ સ્વાભાવિક છે, કે એમાં કાંઈ અસ્વાભાવિક નથી, તો પણ એથી કાંઈ આત્મકલ્યાણ થઈ જતું નથી. તેથી કરીને કાંઈ સારી લાગે એટલે કાંઈ આત્મકલ્યાણ થઈ જતું નથી. જેમ હીરાનો વેપાર બહુ કાળજીથી કરવો પડે અને જરાય ગફલત રાખે તો મોટી નુકસાની આવે, કેમ કે એક હીરો લાખો રૂપિયાનો હોય, એક નંગ લાખોનું પણ હોય ને કરોડોનું પણ હોય, જરાક નજરફેર થાય કે જરાક વજન ફેર થાય તો બહુ મોટો હિસાબ કિતાબમાં ફેર પડે. એના કરતાં પણ આ આત્મા ધર્મને પામે, મોક્ષ માર્ગને પામે, સદાકાળની સુખ શાંતિ મળે અને સદાકાળની દુઃખને આપત્તિ જાય, એવો બહુ મોટો વેપાર હોવાથી એમાં ઘણી કાળજીની જરૂર છે, ઘણી દરકારની જરૂર છે, ઘણી સાવધાનીની જરૂર છે, ઘણી જાગૃતિની જરૂર છે. અને અલ્પ અને અનિશ્ચિત આયુષ કોઈ બીજી રીતે વ્યતીત ન થઈ જાય એ અપેક્ષાથી વર્તવું ઘટે છે. જો એ અપેક્ષાથી વર્તવામાં ન આવે તો આ જીવ જરૂર ઉપેક્ષાથી વર્તે છે. તો ફરીને એને તક મળતી નથી, જે તક અત્યારે મળી છે એ તક ફરી ફરીને મળતી નથી. એટલે એમ લખ્યું કે આ કાળમાં કર્તવ્યરૂપ એવો શ્રી સત્સંગ, યથાર્થ સત્સંગ જે કરવા યોગ્ય છે તે પ્રાપ્ત થવો ઘણો દુર્લભ હોય, ઘણો નહીં ઘણો ઘણો દુર્લભ હોય, એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. એમ સમજીને યથાર્થ સત્સંગમાં રહેવું કે એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો, અને પ્રાપ્ત હોય તો એનું ઘણું મૂલ્યાંકન થવું જોઈએ, બહુ મોટું મૂલ્યાંકન થવું જોઈએ. જો એનું મૂલ્યાંકન નથી કરવામાં આવે તો પણ એ સત્સંગમાં પ્રાપ્ત થતો ઉપદેશ પરિણામ પામે નહીં, એ સ્થિતિ આવે. પહેલાં તો સત્સંગ જ એવો પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ છે, પણ કદાચ પ્રાપ્ત હોય તો પણ એનું મૂલ્યાંકન ઓછું થાય તો ઉપદેશ પરિણામે નહીં, સત્સંગ નિષ્ફળ જાય. હવે કોઈ કોઈ મુમુક્ષુ ચર્ચા કરે છે એ સત્સંગમાં પણ નિંદર આવી જાય છે, એ મૂલ્યાંકન ઓછું બતાવે છે. દેખત રીતે બહુ મોટો અપરાધ ન લાગે, પણ મોટો અપરાધ છે. દર્શનમાં વૃદ્ધિ થાય છે અને સત્સંગનું મૂલ્યાંકન ન હોય તો જ એમ થાય, નહીતર ન થાય. વેપારની અંદર હીરાના વેપારમાં ધ્યાન ન હોય તો ખોટ જાય, અહીંથી મોટી ખોટ જાય છે. ઓલી ખોટ દેખાય છે, આ ખોટ દેખાતી નથી એટલે હળવાશથી લઈ લે છે. સત્સંગ માટે કૃપાળુ દેવનો બહુ ઊંચો અભિપ્રાય છે, બહુ ઊંચો અભિપ્રાય છે. મુમુક્ષુ તો ઠીક, પોતે તો જ્ઞાન દશામાં છે, અને સત્સંગને કેટલી હદે ઈચ્છે છે એ તો હવે નીચેના શબ્દોમાં એ કહેવાના છે. પણ ભાવલિંગી મુનિઓ પરસ્પર જ સત્સંગમાં રહીએ છે. ઉપયોગ બહાર જાય તો એને સત્સંગમાં રાખો, એમનો ઉપયોગ બહાર ઓછો જાય છે તો પણ સત્સંગમાં રાખે છે. તો મુમુક્ષુને કેટલી જરૂરત છે એ સમજી લેવું જોઈએ. શું લખે છે કે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક પાંચ ઇન્દ્રિયના વિષયોથી અપ્રતિબંધ જેવું છે, ક્યાંય ચોંટતું નથી. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, વૈભવને ઇન્વર્ટેડ કોમા કરે છે કેમ કે વેપારમાં બેઠા છે ને, મુંબઈ દુકાને બેસીને લખે છે, કે સ્ત્રીથી, કે દેહથી, અમારા શરીરથી, મુક્ત જેવું છે, ક્યાંય ચોંટતું નથી. તે મનને પણ સત્સંગને વિશે બાંધી રાખવો એવું અમને બહુ રહ્યા કરે છે. એવું અમને બહુ બહુ રહ્યા કરે છે. ઘણું ઘણું એમ રહે છે કે મનને સત્સંગમાં જ બાંધવું જોઈએ. ભલે અમારું મન ક્યાંય ન ચડતું હોય તો મનને ત્યાં સત્સંગમાં બાંધવું જોઈએ. કેટલો ઊંચો અભિપ્રાય છે. તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ, પ્રબંધ એટલે વ્યવસ્થા, ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. એટલા વચનો ઉપર થોડોક વિસ્તારથી આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં વિચાર કરશું. સત્સંગ એના અર્થે છે, સત્સંગ એના અર્થે છે. સત્સંગ વિના અસંગ થવાય નહીં એમને 906માં કીધું. એટલે સત્સંગને સેવે છે એ અસંગ થવા અર્થે સેવે. સત્સંગ અર્થે સત્સંગ નથી, અસંગ થવા અર્થે સત્સંગ.